समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा परिशिष्ट मां कलश 277 नो स्वाध्याय आपणे शुरू कर्यो छे। आ कलश एनो अर्थ एनो भावार्थ अने पूज्य गुरुदेव कांजी स्वामीए आ कलश उपर आपेल प्रवचनना केटलाक अंश आपणे कर्या छे। शेष अंशो आजे लईए। कलश 277 मां आचार्य भगवाने हवे आखू समयसार पूरु थयु अने परिशिष्टमां पण बधुं जे कहेवानुं हतुं ते कहेवाई गयुं, एटले हवे तो अंत मंगळनी भावना ज व्यक्त करी छे। એમાં એમ કહ્યું કે પરના સંયોગથી જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણમ્યું હતું, હવે એ જ્ઞાન રૂપે પરિણમ્યું, હવે એ જ્ઞાન રૂપે પરિણમ્યું તો પછી અજ્ઞાનના નિમિત્તે થતા રાગ દ્વેષ ક્રિયાનું કર્તાપણું ક્રિયાના ફળનું ભુક્તાપણું એ બધા ભાવ હવે વિલય પામ્યા, એટલે હવે એ રહ્યા જ નહીં, માત્ર જ્ઞાન જ રહી ગયું, માત્ર જ્ઞાન જ રહી ગયું। એટલે એ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા સ્વ પરના ત્રણ કાળવર્તી ભાવોને જ્ઞાતા દ્રષ્ટા થઈને જાણ્યા દેખ્યા કરો, એ ભાવ આચાર્ય ભગવાને એમાં પ્રગટ કર્યો છે। તો આજે વિશેષ અંશો લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 277 ગુરુદેવે એ વાત સમજાવી કે અજ્ઞાન અવસ્થામાં રાગ તે હું એમ ભાસ્યું હતું અને એ કારણે એને રાગની અને વિકલ્પની પકડ થઈ ગઈ, સ્વરૂપને જાણ્યું નહોતું એટલે એને રાગની પકડ થઈ ગઈ હતી, સ્વરૂપની પકડ થવાને બદલે એને રાગની અને બંધની પકડ થઈ ગઈ હતી કે પોતે રાગ સ્વરૂપ છે, પોતે કર્મના બંધ સ્વરૂપ છે। પણ ક્યારેય એને એમ નહોતું થતું કે પોતે શુદ્ધ સિદ્ધ સમાન છે, પોતે જ્ઞાન માત્ર છે, એમ એને નહોતું થતું, કેમ કે અજ્ઞાન અવસ્થા હતી। ચિદાનંદ ઘન ચૈતન્યમય પોતાની ચીજ છે તે એને દૂર રહી ગઈ અને રાગની અને દુઃખની પકડમાં એ આવી ગયો, અને એમ છતાં જ્ઞાન આનંદ પ્રભુ તો ત્યાંય દૂર રહી ગયો। અને એ વાતને પછી આગળ સમજાવે છે અહીંયા પાના નંબર 277 ઉપર પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 271 બીજા પેરેગ્રાફમાં કહે છે કે અરે ભાઈ, ભગવાન કેવડી તો એમ કહે છે કે અમારી સામે જોમાં, એટલે કે અમારી સામે નહીં જો, અમારી સામે જોવાથી તને રાગ થશે, શુભભાવ થશે, અને શુભભાવ છે એ તો ભવના ભ્રમણનું કારણ છે, અમારી સામે જોવાથી તને રાગ ઉત્પન્ન થશે, દુઃખ થશે, માટે તું તારી સામે જો, તું તારી સામે જો, તું સ્વસન્મુખ થા અને અંતરમાં જો, તું તારા અંતરમાં જો, ત્યાં દ્રષ્ટિ કર, તારા જ્ઞાન દર્શનના ઉપયોગ જે બહારમાં રહ્યા છે તો એને અંતર તરફ વાળ. કેવડી ભગવાન તો એમ કે છે કે એવા જ્ઞાન દર્શનના ઉપયોગને અમારી સામે પણ નહીં રાખ, એને તું અંતર તરફ વાળ, સ્વસન્મુખ થા અને અંતરમાં જો, તેથી તને આનંદ પ્રગટશે. ઉદય કહે છે કે આ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની રીત છે. આ સિવાય એને અનાદિથી સ્વ સાથે પરને ભેળવીને દ્વૈત જ ઉભું કર્યું છે. પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન નહીં હોવાથી પર સાથે આત્માને ભેળવીને એણે દ્વૈત જ ઉભું કર્યું છે. આ શરીર એટલે હું અને રાગ એટલે હું, એમ એણે રાગને જ ગ્રહ્યો છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે સ્વસ્વરૂપ આનંદકન પ્રભુ દૂર થઈ જતાં રાગ દ્વેષનું ગ્રહણ થયું અને રાગનું ગ્રહણ થતાં એને ક્રિયા એટલે કે રાગની ક્રિયાના ષટકારકો ઉત્પન્ન થયા. રાગની ક્રિયા થઈ તો પછી રાગના ષટકારકો હોય ને, એ ક્રિયાના ષટકારક પણ હોય ને, એ ક્રિયાનો કરતા એનું કરણ સાધન એનું કર્મ વગેરે એ ક્રિયાના ષટકારકો પણ ઉત્પન્ન થયા. એટલે કે રાગાદિનો કરતા કોણ? તો કે હું એનો કરતા, અને આ રાગાદિ તે મારું કર્મ, અને રાગાદિનું સાધન કરવા વાળો એ પણ હું. રાગાદિ જ મેં મને પ્રાપ્ત કર્યા, એ બધું અજ્ઞાનને કારણે થયું. અજ્ઞાન અવસ્થામાં એણે રાગાદિ ક્રિયાના ષટકારકો પોતામાં માન્યા, પોતામાં ઉત્પન્ન થયા એટલે કે પોતામાં માન્યા. આ ભૂલ થઈ. કેવી ભૂલ થઈ? કે અજ્ઞાન અવસ્થામાં પોતાના સ્વરૂપને જાણતો ન હતો, તેથી રાગાદી સાથે એકત્વ કર્યું, મમત્વ કર્યું, અને એમ કરતા સ્વને પર સાથે ભેળવીને એ રાગાદી રૂપે પરિણમ્યો અને રાગાદીનો કર્તા થયો. એમ ષટકારક રાગાદી ક્રિયાના ષટકારકો એણે પોતામાં ઉત્પન્ન કર્યા. આ ભૂલ, આ મોટામાં મોટી ભૂલ. અને એનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ એને બહુના ભ્રમણ થયા એ બતાવે છે. અજ્ઞાનીને ભૂલની ખબર નથી, અજ્ઞાનીને તો એમાં ભૂલ લાગતી પણ નથી. એને તો સ્વરૂપનું લક્ષ થયું નથી એટલે એને તો ક્યાંથી ભૂલ લાગે, એને ક્યાંથી એ વાત સમજાય? અજ્ઞાનીને ભૂલની ખબર નથી, એ તો સમજે છે કે દર્શન મોનીના ઉદયથી મિથ્યાત્વ થયું છે. પોતે રાગાદી રૂપ થયો એ પોતાની ભૂલ છે એ વાતને એ જાણતો નથી. દર્શન મોનીય કર્મના ઉદયથી આ મિથ્યાત્વ છે. દર્શન મોનીય કર્મનો ઉદય તો ભાઈ જડ છે, એથી તને મિથ્યાત્વ થાય, વિકારી પરિણામ થાય એમ છે જ નહીં. જે વિકારના પરિણામ તારી દશામાં થાય છે એ તો ચિદાભાસ છે. આત્મા અને કર્મ વચ્ચે તો અભાવ છે. કર્મનો ઉદય વિકૃત ભાવને કરે એમ ત્રણ કાળમાં થાય. આત્મામાં વિકૃત ભાવ થયા તો એ આત્માના વિકૃત ભાવને કર્મનો ઉદય કરે એમ ક્યારેય ન બને. કર્મ તો એનાથી તદ્દન ભિન્ન છે. વિકૃત ભાવ જીવમાં નથી, તારામાં નથી, પણ વિકૃત ભાવ તારામાં થયા તો એ તારાથી થયા, તારા ઊંધા પુરુષાર્થને કારણે થયા, તારી ખોટી માન્યતાને કારણે થયા, મિથ્યાત્વને કારણે તને જે અજ્ઞાન વર્તી રહ્યું છે એને કારણે થયા. દ્રવ્ય કર્મ વિકાર કરે છે એમ છે જ નહીં. તે દ્રવ્ય કર્મ સાથે સંબંધ માન્યો છે, પણ ખરેખર કાંઈ વાસ્તવમાં દ્રવ્ય કર્મ સાથે તારે સંબંધ છે જ નહીં. પરમાર્થે ભગવાન આત્મા બંધાયેલો જ નથી, અબદ્ધ સૃષ્ટ જ છે. કર્મથી આત્મા બંધાયેલો જ નથી. ભગવાન આત્મા તો પરમાર્થે તો અબદ્ધ સૃષ્ટ જ છે. કર્મ કર્મમાં રહ્યા અને પોતે પોતામાં રહ્યો, પોતે કર્મના ઉદય સાથે જોડાઈને જાતે જ વિભાવ ભાવે વિકારી ભાવે થયો, એને કર્મે કઈ એને વિભાવ ભાવે કરાયો એમ છે જ નહીં. ગુરુદેવ કહે છે કે ભાઈ, જૈનના નામે જ્યાં ત્યાં એક જ વાત ચાલી રહી છે કે કર્મ રખડાવે છે, કર્મ રખડાવે છે. પણ કર્મ તો ભાઈ જડ છે, એ તને શું રખડાવે? હિન્દુ બધા દર્શનની અંદર એવી માન્યતા ચાલી રહી છે કે ઈશ્વર બધું કરે, ઈશ્વર બધું કરે, ઈશ્વર જ જગતનો કરતા અને ઈશ્વર બધું કરે. અને આ કહેવાતા જૈનો શાસ્ત્રના અભ્યાસ વિના એમ માને કે કર્મ આપણને રખડાવે, કર્મને કારણે ભવના ભ્રમણ થાય. એમ નહીં કે પોતાની ભૂલને કારણે થાય, પોતાના ઊંધા પુરુષાર્થને કારણે થાય, એમ નહીં. એને બદલે એવી ઊંધી માન્યતા લઈ અને જીવન પૂરું કરે કે કર્મને કારણે અમારે તો આ બધું થઈ રહ્યું છે, કર્મ અમને નડે છે, આવી વિપરીત માન્યતા. ખરેખર વસ્તુ તો એવી છે કે અનાદિથી જીવને દ્રવ્યની દ્રષ્ટિ છૂટી ગઈ છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય એની દ્રષ્ટિ છૂટી ગઈ છે. એનું શ્રદ્ધાન એને કર્યું નથી, પોતે કેવો છે ભગવાન આત્મા એનું એને લક્ષ્ય કર્યું નથી, એનું શ્રદ્ધાન પણ થયું નથી, એ વિશે એ કાંઈ જાણતો નથી. અનાદિથી તેને ઇન્દ્રિય આધીન જ્ઞાન વર્તે છે. એટલે રાગને જાણતા હું રાગ છું એમ રાગની એને પકડ થઈ ગઈ છે. રાગ પોતાની ચીજમાં નહીં હોવા છતાં અજ્ઞાનને કારણે રાગની પકડ થઈ ગઈ છે અને તેથી તેને રાગની ક્રિયાના સટકારકો ઉત્પન્ન થયા છે. પર્યાયની ફેરવણી તે ક્રિયા છે, પર્યાયનું પલટવું તે ક્રિયા છે. આવે છે ને કે કરતા પરિણામી દરવ કર્મરૂપ પરિણામ, ક્રિયા પર જય કી ફિરની વસ્તુ એક ત્રયના. ઉદય કહે છે કે એને ભ્રાંતિવશ રાગના સટકારકો પેદા થયા છે. પંચાસ્તિકાએ ગાથા 62માં કીધું છે કે રાગ અથવા વિકાર થાય છે તેનો કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એ બધું એ વિકાર છે, એ રાગ જ છે. રાગના જે ભાવ થયા, જે પરિણામ થયા, જે વિકાર થયો, તો એનો કરતા આત્મા નથી. એના 6-6 કારકો એ વિકાર રાગ જ છે. એક સમયની રાગની ક્રિયાના સટકારક તે પર્યાયમાં છે. જે સમયની જે પર્યાય છે એના સટકારક એ પર્યાયમાં છે. એટલે જે જે પર્યાય થાય છે એક એક સમયની તે પર્યાય પોતે જ સટકારક રૂપે થઈ છે. એના સટકારક એના પોતાના છે. દરેક પર્યાયના સટકારક એના પોતાના છે. કર્મને કારણે એ પર્યાય થાય છે એમ નથી. કર્મ આદિ બીજા કોઈ અન્ય દ્રવ્યમાં નહીં, પરદ્રવ્યમાં નહીં અને દ્રવ્ય ગુણમાં પણ નહીં. એટલે કે આ સટકારકો જે છે એની વાત કરી છે કે એ પરદ્રવ્યમાં નથી. એનું કારણ આવા વિકારી પરિણામ થયા એનું કારણ કર્મ પણ નહીં અને પરદ્રવ્ય પણ એનું કારણ નહીં. એ સટકારકો પરદ્રવ્યમાં પણ નથી અને એ સટકારકો કર્મમાં પણ નહીં. અને જ્યાં એ રાગ આદિના પરિણામ થયા છે એ જીવ દ્રવ્ય અને એના ગુણમાં પણ નહીં. રાગ આદિના જે પરિણામ થયા એવા એ પરિણામના જે કારકો, એ કારકો કર્મમાં નથી બીજા કોઈ અન્ય દ્રવ્યો એટલે પરદ્રવ્યમાં નથી અને જ્યાં એ પરિણામ થયા છે એવું આ જીવદ્રવ્ય અને જીવદ્રવ્યના ગુણ એમાં પણ નથી. કેમ કે જીવના દ્રવ્ય ગુણ તો ત્રિકાળ શુદ્ધ જ છે, તો એવો ભગવાન આત્મા જે ત્રિકાળ શુદ્ધ છે એ અશુદ્ધ પરિણામ શા માટે કરે? એ અશુદ્ધ પરિણામ કરી શકે જ નહીં. અને કર્મ છે, જડ છે, એ તો જુદું દ્રવ્ય છે, એટલે એ પણ જીવની અંદર કાંઈ કરે નહીં. એટલે ખરેખર એવા વિકારના પરિણામ એ તે સમયની એવી યોગ્યતાને કારણે થાય છે, એ તત્કાલીન યોગ્યતારૂપ છે અને એ તે સમયની જે પર્યાય થઈ એના કટકારક એ પર્યાયના પોતાના છે. ગુરુદેવ કહે છે કે જેણે રાગનું ગ્રહણ કર્યું છે તેને આનંદકંદ પ્રભુ આત્માનું ગ્રહણ થયું નહીં, અને રાગનું ગ્રહણ થતા તેને ક્રિયાના ષટકારકો ઉત્પન્ન થયા, અર્થાત કર્તા, કર્મ, કરણ ઇત્યાદિ કારકોના ભેદ પડી ગયા. એટલે આ આત્મા પોતાની ચીજથી વિખૂટો પડી ગયો. પોતાની ચીજ તો ત્રિકાળ શુદ્ધ પોતાનું સ્વરૂપ છે, એનાથી એ વિખૂટો પડી ગયો. તેને કારકો ઉત્પન્ન થતા રાગનો અનુભવ થયો અને રાગની અનુભૂતિના ફળપણે તેણે અનાદિથી દુઃખ જ ભોગવ્યું. રાગનો અનુભવ કરતા એણે દુઃખ જ ભોગવ્યું, બીજું શું કર્યું? અનાદિથી નિગોદથી માંડી જૈનનો દિગંબર સાધુ થઈ નવમી ગ્રેવી ગયો તો ત્યાં પણ તેને રાગનો જ અનુભવ કર્યો. સમયસારની ગાથા 102માં આવી ગયું કે જે સમયે જે ભાવનો કરતા થાય છે તે સમયે તેનો જ તે ભોગતા થાય છે. જે ભાવનો કરતા થાય છે તેનો તે જ સમયે તે ભોગતા પણ થાય છે. એમ નથી કે પછી પાછળથી એના સંયોગ મળે ત્યારે એ ભોગવે, ખરેખર તો એ સમયે જ એનો ભોગતા થઈ જાય છે. કરતા જે ભાવનો કરતા થયો છે એ જ ભાવને ભોગવવાવાળો ભોગતા પણ તે જ સમયે થઈ જાય છે, અને પછી એને કારણે ભાવ બંધ થાય, આશ્રવને બંધ થાય અને પછી એ કર્મ બંધાય અને કર્મ ઉદયમાં આવે અને જે સંયોગ મળે એ તો બધી પછીની વાત છે. એ તો બધી પછીની વાત. આ તો જે સમયે રાગ કરે તે જ સમયે તેનો તે ભોગતા થાય છે. આગળ પંડિતજી આગળ આચાર્ય ભગવાને જે કહ્યું છે કે કારકો ઉત્પન્ન થતા જેનાથી અનુભૂતિ ક્રિયાના સમસ્ત ફળને ભોગવતી થતી ખિન્ન થઈ ખેદ પામી, એ જે વાત લીધી છે, શું ખેદ પામી? આત્મજીવ તો કારકો ઉત્પન્ન થતા જેનાથી અનુભૂતિ ક્રિયાના સમસ્ત ફળને ભોગવતી થતી ખિન્ન થઈ, એ વાત જે લીધી છે એને સમજાવતા ગુરુદેવ કહે છે કે રાગ છું એમ રાગમાં એકતા બુદ્ધિ થવાથી રાગનું ફળ ભોગવતો ખેદ ખિન્ન થઈ ગયો. હું રાગ છું, રાગ સ્વરૂપ છું એમ રાગમાં એકતા બુદ્ધિ થવાથી રાગનું ફળ ભોગવતો આ જીવ ખેદ ખિન્ન થઈ ગયો. પછી ભલે એ શુભ રાગ હોય તોય તે ખેદ ખિન્ન જ થઈ ગયો, દુઃખી જ થઈ ગયો, એણે ખેદને જ ભોગવ્યો. આગળ 272 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ક્રિયાના સમસ્ત ફળને એમ શબ્દો છે ને, એટલે કે જેટલા રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે એટલું તે કાળે ત્યાં દુઃખ ભોગવે છે. જેટલા રાગ દ્વેષ થયા એ રાગ દ્વેષ થયા તે કાળે તેનો એ કર્તા થાય છે અને એનો એ જ વખતે ભોગતા થઈ જાય છે. કેમ કે એને આત્માનો તો અનુભવ છે નહીં, પોતાના સ્વરૂપને જાણતો નથી, એટલે પોતાનું સ્વરૂપ અને આ રાગ દ્વેષ એનું ભેદ જ્ઞાન કરી શકતો નથી. પોતાના સ્વરૂપને જાણે તો એને ખ્યાલ આવે ને કે આ સ્વ અને આ રાગ દ્વેષ છે તે પોતાથી જુદું પર, પણ હવે રાગનો તો અનુભવ છે નહીં, સ્વભાવ સન્મુખતા છે નહીં, સ્વભાવથી તો વિમુક્તા છે અને રાગની અને વિભાવની સન્મુખતા છે. તો પછી એને રાગનું એટલે દુઃખનું વેદન છે, એને રાગનું અને દુઃખનું વેદન છે. અજ્ઞાની રાગ દ્વેષ ઉત્પન્ન કરી તેમાં મજા માણે, એમાં મજા આવે એમ એ માને છે. રાગ દ્વેષ ઉત્પન્ન કરીને એમાં એમાં જ એ રોકાઈ રહ્યો છે. આ તો એનું પાગલપણું છે. રાગનું એકત્વ કરવાથી રાગની ક્રિયા ઉત્પન્ન થાય છે અને એનું ફળ એ જ સમયે દુઃખ, તો એવા દુઃખને એ ભોગવે છે. દુઃખને ભોગવતા કે ખેદ ખિન્ન થાય છે. આ અજ્ઞાનીની ક્રિયાની વાત કરી, આ બધું અજ્ઞાનીની વિશે વાત કરી. અજ્ઞાનીને કઈ રીતે ક્રિયા છે, એ રાગ દ્વેષ રૂપે કઈ રીતે થાય છે, કઈ રીતે એ એવા સટકારક ઉત્પન્ન કરે છે, આ બધું સમજાવ્યું. હવે જ્ઞાનીની વાત કરે છે કે આ બધું તો પહેલા હતું, જયારે અજ્ઞાન અવસ્થામાં હતો ત્યારે હતું. હવે તો એને સ્વરૂપનું લક્ષ કર્યું છે અને એ જ્ઞાન ભાવે થયો છે, તો શું થાય છે હવે એ વાત કરે છે. હવે જ્ઞાનની વાત કરે છે. આચાર્ય ભગવાને કહ્યું છે કે તે અજ્ઞાન હવે વિજ્ઞાન ગણના ઓઘમાં મગ્ન થયું, અર્થાંત જ્ઞાન રૂપે પરિણમ્યું. તેથી હવે તે બધું ખરેખર કાંઈ જ નથી. તે બધું એટલે આ રાગ દ્વેષના ભાવ અને એના કારકોને એ બધું હવે કાંઈ જ નથી. કેમ કે હવે અજ્ઞાન ગયું, હવે તો જ્ઞાન પરિણમી રહ્યું છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જુઓ શું કહ્યું, કે દ્રષ્ટિએ જ્યાં પલટો ખાધો, પોતાની દ્રષ્ટિ બારમાં રહેતી હતી, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ બારમાં ને બારમાં ગમતા હતા, તો એની દિશા પલટાઈ, એ પર તરફ જે દિશા હતી એ સ્વ તરફ થઈ, પોતે હવે સ્વ તરફ વળ્યો. એટલે એ રીતે દ્રષ્ટિએ જ્યાં પલટો ખાધો ત્યાં અંદરમાં હું રાગ છું એવી જે બુદ્ધિ હતી એ બુદ્ધિ મટી ગઈ. એ બુદ્ધિ મટી કઈ રીતે મટી, તો કહે છે કે હું રાગ છું એવી જે બુદ્ધિ હતી તે મટી, બુદ્ધિ વિજ્ઞાન ઘન થઈ ગઈ. હું વિજ્ઞાન ઘન આત્મા જ છું એવી દ્રષ્ટિ થતા હું રાગ છું એ વાત ચાલી ગઈ. હું વિજ્ઞાન ઘન આત્મા જ છું એટલે કે હું જ્ઞાન સ્વરૂપ જ છું એમ જ્યારે દ્રષ્ટિ થઈ, એવો અનુભવ થયો, તો સમ્યક દર્શન થયું. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રના પરિણામ થયા. એટલે આ રીતે જે અજ્ઞાન હતું તે હવે વિજ્ઞાન ઘનના ઓઘમાં સમાઈ ગયું. દ્રવ્યમાં અંદર પારિણામિક ભાવે ભળી ગયું. રાગ ઉદય ભાવ છે, રાગ ઉદય ભાવ છે, એનો વ્યય થતા તે અંદર રાગ સ્વરૂપે દ્રવ્યમાં ગયો એમ નહીં. રાગ છે, ઉદય ભાવ છે, અને એવા ઉદય ભાવનો વ્યય થયો તો એ અંદરમાં રાગ સ્વરૂપે દ્રવ્યમાં ગયો એમ નહીં, પણ તે યોગ્યતા રૂપે પારિણામિક ભાવ થઈ અને દ્રવ્યમાં ભળી ગયો એમ વાત છે. કેમ કે એક સમયની એક પર્યાય હોય, પછી બીજા સમયે તો તે વિલીન થઈ જાય, તો વિલીન થઈ જાય છે તો ક્યાં જાય છે, તો કહે છે કે પારિણામિક ભાવે થઈ જાય છે. પર્યાય પારિણામિક ભાવે થઈ જાય છે, પણ એ પર્યાયમાં જે મલિનતા દેખાતી હોય એ મલિનતા કઈ અંદર નથી જતી, મલિનતા અંદર જઈ શકે પણ નહીં. એટલે અહીંયા કહ્યું છે કે તે યોગ્યતા રૂપે પારિણામિક ભાવ થઈ અને દ્રવ્યમાં ભળી ગયો હું રાગ. આગળ સમજાવે છે કે અજ્ઞાનની ક્ષયોક્ષમ દશા હો કે સમ્યક જ્ઞાનની ક્ષયોક્ષમ પર્યાય હો, કોઈ પણ પર્યાય, અજ્ઞાનની ક્ષયોક્ષમ દશા હો કે સમ્યક જ્ઞાનની ક્ષયોક્ષમ પર્યાય હો, એ નાશ થઈને ક્યાં ગઈ? તો કહે છે કે જેમ જળના તરંગ જળમાં સમાય છે, જળમાં તરંગ ઉઠે અને પછી જળમાં જ સમાય, શાંત જળની અંદર આપણે કાંકરી નાખીએ તો એમાં તરંગ થાય અને પછી તરંગ જળમાં ને જળમાં જ સમાઈ જાય, એમાં એમાં જ સમાઈ જાય છે, તેવી રીતે અહીંયા પર્યાયની વાત કરી છે કે એ પર્યાય જે એક સમયની છે, જે દ્રવ્યની તે પર્યાય છે, તો એ પર્યાય એ એક સમયની છે અને એ પણ પછી દ્રવ્યમાં વિલીન થઈ જાય છે. એટલે એ રીતે અહીંયા કહે છે કે જેમ જળના તરંગ જળમાં ડૂબે છે એટલે એમાં સમાય છે, તેમ અજ્ઞાનની કે જ્ઞાનની પર્યાય જે પર્યાય થઈ તે પર્યાય પણ વ્યય પામીને અંદરમાં ચાલી જાય છે, એ પણ અંદરમાં એટલે કે પારિણામિક ભાવરૂપ થઈ જાય છે, એટલે કે દ્રવ્યમાં ચાલી જાય છે. ગુરુદેવે અહીંયા શબ્દ મૂક્યા છે કે એ અંદરમાં ગુડપ થઈ જાય છે. રાગની પર્યાય હો કે અજ્ઞાનની પર્યાય હો, એ પર્યાય હોવા આપણે તો છે, એક સમયનું એ સત છે, એનું અસ્તિત્વ તો છે જ, કોઈ પણ પર્યાય છે તે સમયે છે એટલે એનું અસ્તિત્વ છે, એટલે એ સત છે, પર્યાય સત છે, અને એનો વ્યય થતા અંદર દ્રવ્યમાં યોગ્યતા રૂપે સમાય છે, યોગ્યતા રૂપે ગુડપ થઈ જાય છે. જો એમ ન હોય તો પછી સતનો અભાવ થઈ જાય, કેમ કે પર્યાય તો એક સમયનું સત છે ને, એટલે પછી એમાં સમાય છે, સતનો અભાવ થતો નથી. સત એટલે હોવા પણ, પર્યાય છે, હોવા પણ છે, આખો પર્યાયનો પ્રવાહ છે ને, તો પ્રવાહ છે તો પછી દરેક પર્યાય એક સમયે વર્તમાન વતતી એ બીજા સમયે ભૂતકાળની થઈ તો ક્યાં ગઈ? તો એ જે દ્રવ્યની હતી એ દ્રવ્યમાં જ સમાઈ ગઈ. આપણે ક્યારેક પર્યાયનો નાશ થયો એમ બોલીએ કે વ્યય થયો, પણ છતાંય એનો અર્થ એવો નથી થતો કે એનો અભાવ થઈ જાય. સમજવાનું આ છે, કોઈ પણ પર્યાયનો અભાવ થઈ જાય એમ નથી થતું, એનો અભાવ થઈ જાય તો પછી એ પર્યાયનો અભાવ એટલે તો અસ્તિત્વનો અભાવ થઈ ગયો, કેમ કે અનંત પર્યાયનો આખો પ્રવાહ, એમાંથી એક પણ પર્યાયનો અભાવ થતો નથી, આખો પ્રવાહ જ છે, અને એ પ્રવાહમાં ભૂતકાળ વર્તમાનકાળ ભવિષ્યકાળ તો આપણે જ્યાંથી જોઈએ ત્યાંથી છે, એટલે પ્રવાહ તો પ્રવાહ પણ જ રહે છે, અને જે પ્રગટ છે તેને આપણે વર્તમાન પર્યાય કહી, અને બીજા સમયે બીજી, ત્રીજા સમયે ત્રીજી, એમ વર્તમાન પણ બદલાયા કરે છે, એટલે જે પર્યાય વર્તમાન વત હતી એ શું થઈ? તો કે એ પર્યાય અંદર ચાલી ગઈ, કેમ કે આખો પ્રવાહ, પર્યાયનો આખો પ્રવાહ દ્રવ્યમાં ગર્ભિત છે, આ તો આપણે વાત શીખ્યા છીએ, પર્યાયનો આખો પ્રવાહ દ્રવ્યમાં ગર્ભિત છે એ વાત તો આપણે પ્રવચન સારના સ્વાધ્યાય વખતે 5 વર્ષ પહેલા પણ શીખ્યા હતા, પણ લક્ષ કર્યું નહીં, એના તરફ ધ્યાન આપ્યું નહીં અને ગંભીરતાપૂર્વક લીધું નહીં, એટલે પ્રશ્ન થયા કે પર્યાય ક્યાં ગઈ? જે પ્રવાહ રૂપે છે એ ક્યાં જાય? બીજે તો પ્રવાહ તો પ્રવાહમાં જ રહ્યો, તો પ્રવાહ રૂપે જ રહી, એટલે કે એ દ્રવ્યમાં વિલીન થઈ ગઈ, તો સમજાય એવું છે. અહીંયા કહે છે કે રાગની પર્યાય હો કે અજ્ઞાનની પર્યાય હો, તે પર્યાય સત છે અને તેનો વ્યય થતા અંદર દ્રવ્યમાં યોગ્યતા રૂપે ગુડપ થઈ જાય છે, ચાલી જાય છે, ત્યાં સમાઈ જાય છે. જો એમ ન હોય તો સતનો અભાવ થઈ જાય, આખા પ્રવાહમાંથી એ પર્યાયને આપણે એમ કાઢી નાખીએ તો શું થાય? બધી પર્યાય નીકળી જાય તો પ્રવાહ પ્રવાહ તરીકે રહેશે નહીં, ભૂતકાળ આખો ખતમ થઈ ગયો તો પછી ભૂતકાળ ભૂતકાળ તરીકે રહેશે જ નહીં. આપણે તો કહીએ છીએ ને કે સર્વજ્ઞ ભગવાન આપણે ભૂતકાળની બધી જ પર્યાયને જાણે, દરેક દ્રવ્યની બધી જ પર્યાયને જાણે ભૂતકાળની, વર્તમાન કાળની ને ભવિષ્યકાળની. એટલે એનો અર્થ એ થયો કે પર્યાય તો અંદર રહે છે એટલે વિલીન થઈ ગઈ, એનો ખરેખર અભાવ થઈ જતો નથી. ખરેખર આ નાશને લઈએ, અભાવ રૂપે નાશ લઈએ તો એમાં એમ થાય કે પછી પર્યાય રહે જ નહીં, તો પછી પર્યાયનો પ્રભાવ પણ રહેશે નહીં, એટલે એમ નથી. અહીંયા બહુ સરસ રીતે ગુરુદેવે સમજાવ્યું છે કે ભાઈ એ તો હોવા પણ છે ને, જે વસ્તુ છે તે છે ને, પર્યાય પણ એક સત છે ને, હોવાપણું છે ને એનું, ભલે ને એક સમયે, તો એક સમયનું સત છે તો એ છે, અને છે એ જ પર્યાય. હવે બીજા સમયે આપણે એને ભૂતકાળની કહીએ છીએ કે હતી, પણ એ છે, હતી એ પ્રવાહમાં તો છે અત્યારે પણ. જે પર્યાય એક સમય પહેલા હતી એ પર્યાય અત્યારે પ્રવાહમાં તો છે, એટલે કે એ દ્રવ્યમાં વિલીન થઈ ગઈ છે, એનો અભાવ નથી થયો. અને અભાવ થઈ જાય તો અંદરમાં યોગ્યતા ન રહે. અહીંયા કહે છે આગળ કે તે અજ્ઞાન હવે વિજ્ઞાન ઘનના ઓઘમાં મગ્ન થયું. હવે સમજાય છે, વિજ્ઞાન ઘનના ઓઘમાં મગ્ન થયું એટલે વિજ્ઞાન ઘન શું છે? તો આત્માનું સ્વરૂપ છે, અને એમાં એ અંદર ચાલી ગયું, ઓઘમાં મગ્ન થયું. શું? અજ્ઞાન. એટલે અજ્ઞાન કઈ રીતે વિજ્ઞાન ઘનના ઓઘમાં મગ્ન થયું? તો કે એ પર્યાય જે પૂર્વની પર્યાય, જે અજ્ઞાનની પર્યાય જે હતી, એ હવે અંદરમાં ચાલી ગઈ અને અત્યારે નવી પર્યાય જ્ઞાનની થઈ છે. અર્થાત અજ્ઞાનનો વ્યય થઈ અને સમ્યક જ્ઞાન થયું. પહેલા દ્રષ્ટિ વિપરીત હતી, તે પલટીને દ્રવ્યની દ્રષ્ટિ થઈ, ત્યાં હું વિજ્ઞાન ઘન પરમ પ્રભુ છું એવું દ્રષ્ટિ જ્ઞાનનું પરિણમન થઈ ગયું. જો અહીંયા પરિણમનની વાત છે, વિકલ્પ નહીં, એવું પરિણમન થયું. હું વિજ્ઞાન ઘન પરમ પ્રભુ છું એવું દ્રષ્ટિ જ્ઞાનનું પરિણમન થઈ ગયું. હું શુદ્ધ છું, બુદ્ધ છું ઇત્યાદિ વિકલ્પ રહે ત્યાં સુધી તો સમ્યક દર્શન નથી, પણ એવા વિકલ્પ ન રહે અને એ પોતે એમ જ્ઞાન ભાવે પરિણમી જાય ત્યારે સમ્યક દર્શન થાય છે. આ વાત કરતા કર્મ અધિકારમાં આવી ગઈ છે. આ તો દ્રવ્યની એકપણાની દ્રષ્ટિ થઈ ત્યાં રાગની પર્યાયના કારકો છૂટી નિર્મળ પર્યાયના કારકો ઉભા થયા. એ નિર્મળ પર્યાય થઈ એટલે એ નિર્મળ પર્યાય છે એના પણ કારકો એના પોતાના, એટલે હવે એમ કહ્યું કે નિર્મળ પર્યાયના કારકો ઉભા થયા. દરેક પર્યાયના ષટકારકો એના પોતાના છે ને. અહીંયા તો દ્રષ્ટિ પલટી, દિશા પલટી, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ જે બહારમાં હતા એ હવે દિશા પલટીને અંતર્મુખ થયા, અંતર તરફ વળ્યા, અને હવે જે પરિણામ થયા છે તે નિર્મળ પરિણામ થયા છે. તો એ પર્યાયના ષટકારકો ઉભા થયા, નિર્મળ પર્યાયના ષટકારકો ઉભા થયા, અને આત્મા આનંદમાં લીન થયો. રાગની રૂચિ પલટીને નિજ વિજ્ઞાન ઘન સ્વરૂપમાં રૂચિ કરી, એનો મહિમા આવ્યો અને રૂચિ કરી અને દ્રષ્ટિ અંદરમાં લઈ ગયો, એટલે હવે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થયા. એટલે જે અજ્ઞાન હતું તે વિજ્ઞાન ઘન સ્વભાવમાં મગ્ન થયું, એટલે કે અજ્ઞાન ન રહ્યું, અંદરમાં યોગ્યતારૂપ થઈ દ્રવ્યમાં ગયું. અંદરમાં અજ્ઞાન રહે અને જ્ઞાન થાય એમ બને નહીં. એટલે કે અહીંયા આમ જ્ઞાન અજ્ઞાન હોય અને જ્ઞાન થાય એમ બને નહીં, કહેવાનો અર્થ એમ છે. એ તો અજ્ઞાન રહ્યું નહીં, એ તો વિજ્ઞાન ઘન સ્વભાવમાં મગ્ન થયું, એટલે હવે જે પહેલા અજ્ઞાન ભાવે પરિણમતો હતો હવે એ જ્ઞાન ભાવે પરિણમતો થયો. રાગની એકતા એ તો આત્મઘાત છે. બહુ સરસ વાત કરી છે ગુરુદેવે કે શુભભાવની એકતા, રાગની એકતા એ તો આત્મઘાત છે, અશુભ ભાવની એકતા તો આત્મઘાત છે જ, પણ સુખભાવની એકતા એ આત્મઘાત છે, રાગની એકતા એ તો આત્મઘાત છે. એમાં તો આત્માનું મૃત્યુ થાય છે. આત્માનું મૃત્યુ થાય છે એટલે આત્માના ભાવનું મૃત્યુ થાય છે. અહીંયા આત્મઘાત કયો છે એ રીતે આત્મઘાત કયો છે કે એનો જે ભાવ શુદ્ધ ભાવ એ ભાવનું એમાં મરણ થાય છે. કેમ કે એ રાગ ભાવે થયો. વિજ્ઞાન ઘન પ્રભુ આત્માને રાગવાળો માનવો અર્થાંત હું રાગ છું એમ માનવું એ તો ભાવ મરણ છે. એ તો ભાવ મરણ છે કેમ કે એમાં પોતાના ચૈતન્ય સ્વરૂપનો ઇનકાર થાય છે. હું રાગ સ્વરૂપ છું એમ માનતા પોતાના ચૈતન્ય સ્વરૂપનો એમાં ઇનકાર થઈ ગયો. હું ચૈતન્ય સ્વરૂપ છું એમ હોય તો પછી રાગ સ્વરૂપ ક્યાંથી થાય? એટલે જયારે હું રાગ સ્વરૂપ છું એમ માન્યું એટલે પોતાના ચૈતન્ય સ્વરૂપનો એને ઇનકાર કરી દીધો. પોતાના ચૈતન્ય સ્વરૂપનો અનાદર ને ઇનકાર કરીને ભાઈ તારે ક્યાં જવું છે? તું જે છો એનો તું અનાદર કરે એનો ઇનકાર કરે. જે તું સત્ય છો જેવો છો તેને નહીં સ્વીકારતા જે નથી એવા વિપરીત ભાવે થાય એવા ચૈતન્યનો ઇનકાર કરે પોતાના ચૈતન્ય સ્વરૂપનો ઇનકાર કરે એ તો પોતાના સ્વભાવ ભાવની હિંસા છે. એ તો ભાવ મરણ છે ભાઈ. રાગથી મને લાભ છે એવી દ્રષ્ટિ પ્રભુ એવી દ્રષ્ટિમાં તો તારું ક્ષણે ક્ષણે ભાવ મરણ થઈ રહ્યું છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે ને ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. ગુરુદેવ પણ કરુણા કરીને કહે છે કે ભાઈ પરમા અને રાગમાં સુખ માનતા ખરેખર તારા સુખનો નાશ થાય છે. તું જરાક સમજતો ખરો. આ અવસર આવ્યો એ પૂરો થઈ જશે, દેહ છૂટી જશે અને પછી તું ક્યાંય ચાલ્યો જઈશ. અત્યારે ક્ષણ ક્ષણનું ભાવ મરણ કર્યા કરે છે એવું ભાવ મરણ ચાલ્યા કરશે. અનંત કાળ સુધી ભટકવાનું થશે. તારે સુખ પ્રાપ્ત કરવું હોય તો અત્યારે જ દ્રષ્ટિને અંતર્મુખ કર, અંતરદ્રષ્ટિ હમણાં જ કર. અવસર આવ્યો છે તો અંતર્મુખ થા અને તારા સ્વરૂપનો અનુભવ કર. અનાદિથી જીવ રાગમાં પોતાપણું માનતો હતો તે હવે ઘુલાટ મારી જ્યાં દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરી ત્યાં અજ્ઞાન સમૂહનો નાશ થઈને તે વિજ્ઞાન ઘન સ્વભાવમાં મળી ગયું. મિથ્યા જ્ઞાનનો વ્યય થઈને સમ્યક જ્ઞાનનું પરિણમન થઈ ગયું. રાગની ક્રિયા અને તેનું ફળ હવે રહ્યું નહીં. જ્યાં દ્રષ્ટિ સ્વરૂપ તરફ કરી ત્યાં અજ્ઞાન ચાલી ગયું. અજ્ઞાન વિજ્ઞાન ઘન સ્વભાવમાં અંદર સમાઈ ગયું. મિથ્યા જ્ઞાનનો વ્યય થઈ ગયો અને સમ્યક જ્ઞાનના પરિણામ થયા. રાગની ક્રિયા અને રાગની ક્રિયાનું એનું ફળ જે દુઃખરૂપ હતું એ હવે રહ્યું નહીં. સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી હોય અને બહારમાં અનેક વૈભવમાં ઉભો હોય તો એ અંદર જ્ઞાનમાં એ બધું એટલે કે જે વૈભવ છે એ બધાને એ કંઈ પોતાનો માનતો નથી. જ્યાં સુધી પુરુષાર્થ ઓછો છે, પુરુષાર્થમાં નબળાઈ છે, ત્યાં સુધી અવિરતી ભાવ છે. પણ તે અવિરતી ભાવ જ્ઞાન ભાવને અડતો જ નથી. જો આ વાત સમજવા જેવી છે. કોઈને સમ્યક દર્શન હોય અને હજી ચારિત્રની દશા ન હોય એટલે કે અવિરતી સમ્યક દ્રષ્ટિ હોય, ચોથા ગુણસ્થાનની દશામાં હોય, પેન્ટ શર્ટ પહેરતો હોય, બાહ્યમાં એને હજી એવું ચારિત્ર નથી થયું તો શું એને સમ્યક દર્શન ન હોય અથવા તો સમ્યક દર્શન એનું ચાલ્યું જાય? લોકોને ખબર જ નથી કે દર્શન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એ બે વસ્તુ જુદી છે. सम्यक श्रद्धान थयु सम्यक दर्शन थयु पछी अंशे चारित्र तो एने प्रगट्यु छे अंशे चारित्र प्रगट्यु छे नथी थयु एम नहीं पण ए बारमा जोवामां नथी आवतु बारमा जोवामां नथी आवतु चौथा गुणस्थानी दशामां ए जोवामां नथी आवतु पण एथी करीने एनी जे श्रद्धा सम्यक थई छे एमां फेर पड़ी जाय छे एम नथी ए वात अहींया गुरुदेवे समजावी छे કે હજી પુરુષાર્થ એવો ઉપડ્યો નથી ચારિત્રનો પુરુષાર્થ ઉપડ્યો નથી જ્યાં સુધી અવિરતિ ભાવ છે પણ તે અવિરતિ ભાવ જ્ઞાન ભાવને અડતો જ નથી હવે એ જ્ઞાની થયો છે તો એને કાંઈ ફેર પડતો નથી એ જ્ઞાન ભાવ એનાથી જુદો છે જ્ઞાન ભાવ છે એ પેલા અવિરતિ ભાવથી જુદો છે દર્શન અને ચારિત્ર ને લોકો ભેળા કરી નાખે છે બાહ્ય ચારિત્ર હોય તો જ દર્શન હોય એવી ઊંધી માન્યતા લોકોની વર્તે છે મોટાભાગના જૈનોની એવી જ માન્યતા છે કે જો બાહ્યમાં ચારિત્ર હોય તો જ એને સમ્યક દર્શન થાય એવી ઊંધી માન્યતા વર્તે છે એમ નથી સમ્યક દર્શન છે એ તમે કર્મની અપેક્ષાએ જુઓ તો પણ એમાં દર્શન મોહનીયનો અભાવ થાય છે અને ચારિત્ર મોહનીયની તો પહેલી ચોકડી જાય છે બાકી બધી ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓ ઉદયમાં પડી જ છે પણ એથી કરીને એના સમ્યક શ્રદ્ધાનમાં કાંઈ ફેર પડતો નથી અને સમ્યક શ્રદ્ધાન થયું છે કેવી રીતે પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે એટલે સમ્યક શ્રદ્ધાન થયું છે હવે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ હજી ઉદયમાં છે તો છે તેથી એના સમ્યક શ્રદ્ધાનમાં શું ફેર પડવાનો છે પણ અભ્યાસ નહીં ને એટલે લોકો આવી ભૂલ કરે છે ચારિત્રની દશા ભલે ને એમાં સમ્યક દર્શન ન હોય ને બાહ્ય ચારિત્ર હોય તો એ મોટો પણ એમ સમજતા નથી કે સમ્યક દર્શન વિના સમ્યક ચારિત્ર હોઈ શકે જ નહીં જેને પોતાનું સ્વરૂપ જણાયું નથી સમ્યક શ્રદ્ધાન નથી થયું એનું ચારિત્ર તો માત્ર સ્વભાવ છે એથી વિશેષ કાંઈ નથી એને વ્યવહાર ચારિત્ર પણ કહેવાતું નથી એટલે આ વાતને સમજવાની જરૂર છે ગુરુદેવે અહીંયા સમજાવી છે એ છે કે અવિરતિ ભાવ જ્ઞાન ભાવને અડતો જ નથી જ્ઞાનીનો તો જ્ઞાતા દ્રષ્ટા ભાવ જ છે અને અનંતકાળ જ્ઞાતા દ્રષ્ટા ભાવ જ રહેશે કેવળ જ્ઞાન થતા જ્ઞાતા દ્રષ્ટા જ રહેશે બહુ સરસ વાત સમજાવી ગુરુદેવે હવે ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશો આપણે લઈએ અહીંયા પાના નંબર 273 ઉપર કળશ 277 ભાવાર્થ ઉપરનું પ્રવચન જો એમાં પંડિતજીએ જે વાત કરી છે એને ગુરુદેવ સમજાવે છે પંડિતજીએ એમ કહ્યું ને કે પર સંયોગથી જ્ઞાન જ અજ્ઞાન રૂપે પરિણમ્યું હતું અજ્ઞાન કાંઈ જુદી વસ્તુ નહોતી માટે હવે જ્યાં તે જ્ઞાન રૂપે પરિણમ્યું ત્યાં તે અજ્ઞાન કાંઈ જ ન રહ્યું આ વાત છે ને ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જુઓ પુણ્ય પાપના વિકલ્પ એ સંયોગી ચીજ છે વિભાવ છે પુણ્ય પાપના વિકલ્પ એ સંયોગી ચીજ છે વિભાવ છે એ પોતાના સ્વભાવની ચીજ નથી પોતાના ગુણને કારણે થતી વસ્તુ નથી એ વિભાવ છે સ્વભાવ નથી અને એ સંયોગી ચીજ છે કર્મના ઉદયો એનો સંયોગ થતા એવા પુણ્ય પાપના વિકલ્પો એને હોય છે તો કહે છે કે આ વિભાવના સંગના ભાવથી આ વિભાવ એનો સંગ આ વિભાવના સંગના ભાવથી કહે છે કે અનાદિકાળથી જ્ઞાન જ અજ્ઞાન રૂપે પરિણમ્યું હતું અજ્ઞાન કોઈ જુદી વસ્તુ નહોતી એક ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે જેમ સૂતરની દોરીમાં ગાંઠ પડે છે સૂતરની દોરી છે એમાં ગાંઠ પડે છે એ ગાંઠ કઈ સૂતરની દોરીથી જુદી છે સૂતરની દોરીથી ભિન્ન ચીજ નથી ગાંઠ છે એ દોરીમાં પડી તો એ દોરીથી જુદી ચીજ નથી એમ અજ્ઞાન કઈ જુદી ચીજ નથી એ જ્ઞાન સ્વરૂપી પ્રભુ આત્માનું જ અજ્ઞાનમય પરિણમન છે એનું અજ્ઞાનમય પરિણમન છે. હવે જ્ઞાન સ્વરૂપ આત્મા સાથે રાગના એકત્વથી બંધાયેલી તે અજ્ઞાનમય પરિણમન રૂપ આત્માની ગાંઠ છે. આમ તે આત્માથી જુદી ચીજ નથી. શું કહ્યું? કે જ્ઞાન સ્વરૂપી પ્રભુ આત્માનું જ એ અજ્ઞાનમય પરિણમન છે. એ અજ્ઞાનમય પરિણમન છે એમાં એને સ્વનું લક્ષ નથી થયું, માટે એ અજ્ઞાનમય પરિણમન છે. અનાદિનું એવું અજ્ઞાનમય પરિણમન છે, કેમ કે એને પોતાનું સ્વરૂપ જાણ્યું નથી માટે, અને એ પરના લક્ષે છે. એ કઈ એના ગુણને કારણે નથી, એટલે એ કઈ ટકીને રહે એવી વસ્તુ નથી. કાયમ ટકીને શું રહે? જે પોતાનો સ્વભાવ હોય એ કાયમ ટકીને રહે, એટલે પોતાનામાં ગુણ હોય એ કાયમ ટકીને રહે. એટલે આ જે અજ્ઞાનમય પરિણમન જે છે એ ભલે આત્માનું છે, પણ કોઈ આત્માના ગુણને કારણે નથી, એટલે કે એ કાંઈ કાયમ ટકીને રહેવા વાળી વસ્તુ છે જ નહીં. તો હવે જ્યારે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ અને હવે એ જ્ઞાન સ્વરૂપ આત્માનું લક્ષ કરતા એ જ્ઞાનમય ભાવે થયો, એટલે એમ કહેવાય કે એ અજ્ઞાનમય પરિણમન રૂપ જે ગાંઠ હતી એ છૂટી ગઈ. ગુરુદેવ બહુ સરસ સમજાવ્યું છે, કહે છે કે એ જ્ઞાન સ્વરૂપી પ્રભુ આત્માનું જ અજ્ઞાનમય પરિણમન છે. જ્ઞાન સ્વરૂપ આત્મા સાથે રાગના એકત્વથી એવી ગાંઠ બંધાઈ હતી એને આપણે અજ્ઞાનમય પરિણમન કહ્યું. જ્ઞાન સ્વરૂપ આત્મા સાથે રાગના એકત્વથી બંધાયેલી તે અજ્ઞાનમય પરિણમન રૂપ આત્માની ગાંઠ છે, એટલે એ આત્માથી કઈ જુદી ચીજ નથી. ભગવાન આત્માએ રાગનો સંગ કર્યો તેથી તેના જ્ઞાનની આવી અજ્ઞાનમય દશા થઈ છે. સહેલાઈથી સમજવું હોય તો આ રીતે યાદ રાખી શકાય. સરસ ઉદાહરણ આપ્યું છે કે અગ્નિ સહે ઘનઘાત લોહ કી સંગતિ પાઈ. અગ્નિએ લોઢા સાથે સંગ કર્યો તો એના ઉપર ઘણના ઘા પડે. એટલે શું થયું? લોઢાને કોઈ આમનામ તો ટીપતું નથી, એટલે અગ્નિમાં રાખીને ગરમ કરે છે. એટલે હવે અગ્નિ લોઢા સાથે થઈ, અગ્નિએ લોઢાનો સંગ કર્યો તો લોઢાને ઘા પડે છે, એટલે અગ્નિને પણ પડે છે ને. એટલે એ ઉદાહરણ લીધું કે અગ્નિએ લોઢાનો સંગ કર્યો તો એના પર, એટલે કે અગ્નિ ઉપર ઘણના ઘા પડે છે. અગ્નિએ લોઢાનો સંગ ન કર્યો હોત તો અગ્નિ ઉપર ઘા પડવાના નહોતા, ઘણના ઘા ન પડત. એવી રીતે આત્માએ આ રાગનો સંગ કર્યો એટલે એ અજ્ઞાનમય થયો અને દુઃખી થયો, એને દુઃખના ઘા પડ્યા. કેમ પડ્યા? કેમ કે એને રાગનો સંગ કર્યો. અગ્નિએ લોઢાનો સંગ કર્યો એટલે એની ઉપર ઘણના ઘા પડ્યા. એવી રીતે આ આત્માએ રાગનો સંગ કર્યો એટલે એને દુઃખના પરિણામ થયા. એટલે એ વાત અહીંયા સમજાવી છે કે અગ્નિએ લોહ એટલે લોઢાનો સંગ કર્યો તો એના પર ઘણના ઘા પડે છે, તેમ અસંગ ચૈતન્ય જ્યોત પ્રભુ આત્માએ રાગનો સંગ કર્યો તો એના જ્ઞાનનું અજ્ઞાનમય પરિણમન થયું છે. અને અજ્ઞાનરૂપ અવસ્થા આત્માથી કોઈ ભિન્ન ચીજ નથી. પર્યાય અપેક્ષાથી વાત કરીએ તો એ આત્માની અવસ્થા છે. અજ્ઞાન કહો કે સંસાર કહો, એ આત્માની પર્યાયથી ભિન્ન ચીજ નથી. આ શરીર, સ્ત્રી, કુટુંબ, પરિવાર કે કર્મ એ જીવનો સંસાર નથી, એ તો જુદા, એ તો બધા આત્માથી જુદા છે. પણ પેલી તો પર્યાય છે, અજ્ઞાન રૂપ પરિણમન એ તો એની પર્યાય છે. એટલે ખરેખર સંસાર એ કઈ આ બધા શરીર કે સ્ત્રી કે કુટુંબ કે પરિવાર કે ઘર કે કપડા મકાન કર્મ એ નથી, એ જીવનો સંસાર નથી. શું સંસાર છે? તો કે રાગમાં, રાગના સંગમાં રહેવું એ સંસાર છે. સંસરણ તે સંસાર, એટલે રાગના સંગમાં રહેવું તે સંસાર છે. અને જીવે તે સંસાર પોતાના અજ્ઞાનરૂપ અપરાધથી ઉભો કર્યો છે. બહુ સરસ વાત કરી. પોતે ઉભો કર્યો છે ભાઈ. કેટલાક કહે છે તેમ સ્ત્રી કુટુંબ આદિ છોડી દીધા તો સંસાર છૂટી ગયો, એમ નથી. આ ઘર બહાર છોડીને બહાર નીકળી જઈએ એટલે સંસાર છૂટી જાય એમ નથી ભાઈ. અજ્ઞાન ભાવ, રાગના સંગનો ભાવ, એને છોડે તો સંસાર છૂટે. જેને છોડે તો સંસાર છૂટે. અજ્ઞાન ભાવ, રાગના સંગનો ભાવ, એને છોડવાથી સંસાર છૂટે. એટલે જ્ઞાન ભાવથી જ સંસાર છૂટે. બહુ સરસ વાત કરી દીધી, ચોખ્ખી વાત કરી દીધી, સ્પષ્ટ સમજાવી દીધું. આગળ પાંચમા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે અજ્ઞાન જ્ઞાન રૂપે પરિણમ્યું ત્યાં તે કાંઈ ન રહ્યું. એટલે કે હવે અજ્ઞાન તો અંદર ચાલી ગયું, હવે જ્ઞાન રૂપે પરિણમ્યું તો હવે શું રહ્યું? હવે રાગ કે રાગની ક્રિયા કે એના કારકો કે એવું બધું કાંઈ રહ્યું નહીં. હું જાણક સ્વભાવી વિજ્ઞાન ઘન પ્રભુ આત્મા છું એમ નિજ સત્તાનો નિર્ણય થયો ત્યાં અજ્ઞાન રહ્યું નહીં. ભલે પર્યાયમાં અલ્પજ્ઞતા છે, હજી પર્યાયમાં પૂર્ણ જ્ઞાન નથી થયું એટલે પર્યાયમાં અલ્પજ્ઞતા છે, પણ સર્વજ્ઞ સ્વભાવી નિજ આત્માનું ભાન થયું તો અજ્ઞાન કાંઈ ન રહ્યું. અજ્ઞાન જેવી ચીજ જ ન રહી. જ્ઞાન 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 સમ્યક જ્ઞાન થયું. મિથ્યા જ્ઞાન અને સમ્યક જ્ઞાન બંને સાથે રહી શકતા નથી. જેમ પ્રકાશ અને અંધકાર બંને સાથે હોય નહીં, પ્રકાશ આવે એટલે અંધકાર જાય, એટલે એવી રીતે સમ્યક જ્ઞાન થાય એટલે મિથ્યા જ્ઞાન જાય, એ બંને સાથે રહી શકતા નથી. એટલે કહે છે કે અંતરદ્રષ્ટિ થતા સમ્યક જ્ઞાન થયું તો પછી અજ્ઞાન કાંઈ ન રહ્યું, આવી વાત છે. આગળ 274માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે શુદ્ધ ચૈતન્ય મૂર્તિ પ્રભુ પોતે છે, તેનો અંતર્મુખ દ્રષ્ટિમાં સ્વીકાર કર્યો ત્યાં સમ્યક જ્ઞાન પ્રગટ થયું. તો અજ્ઞાન ભાવમાં જે રાગદ્વેષ થતા હતા તે બધા રાગદ્વેષ પણ સાથે વિલય પામ્યા. અજ્ઞાન ગયું એની સાથે એ પણ વિલય પામ્યું, એટલે કે હવે રાગદ્વેષ થતા નથી અને રાગની ક્રિયાના ષટકારકોથી તે નિવૃત્ત થયો અને ક્રિયાનું ફળ જે દુઃખ તેનાથી પણ નિવૃત્તિ થઈ. તો હવે બાકી શું રહ્યું? તો કહે છે કે એક જ્ઞાન જ રહી ગયું, બીજું કાંઈ રહ્યું નહીં. પોતાના જ્ઞાન આનંદ સ્વભાવની દ્રષ્ટિ થઈ તો સમ્યક દર્શન જ્ઞાનની નિર્મળ પરિણતિ પ્રગટ થઈ. રાગ દ્વેષ અને તેનું ફળ, એટલે કે રાગ દ્વેષનું ફળ એ બધું વિલીન થઈ ગયું અને અનાકુળ આનંદની વિતરાગી પરિણતિ પ્રગટ થઈ. આત્મામાં કર્તા કર્મ આદિ સ્વભાવોનું નિર્મળ પરિણમન શરૂ થયું અને આને ધર્મ કહેવાય, આ વિતરાગી માર્ગની શરૂઆત કહેવાય, મોક્ષ માર્ગની શરૂઆત કહેવાય. પોતાના સ્વરૂપની દ્રષ્ટિ થતાં અજ્ઞાન અને અજ્ઞાનની ઉત્પત્તિ થતી, પોતાના સ્વરૂપની દ્રષ્ટિ થતાં અજ્ઞાન અને અજ્ઞાનથી ઉત્પન્ન થતી રાગની ક્રિયા અને તેનું ફળ દુઃખ એ બધું નાશ પામી જાય છે. દ્રષ્ટિમાં રાગ નથી અને દુઃખ પણ નથી, પણ સાધકને પર્યાયમાં કિંચિત ક્યાંક કોઈક અશુદ્ધતા છે, ક્યાંક કોઈક રાગ છે. સાધક દશામાં હજી ક્યાંક કોઈક અશુદ્ધતા છે. જ્ઞાની તેને યથાસ્થિત જાણે છે, જેમ છે તેમ જાણે છે. તેને જે જ્ઞાન વર્તે છે તે જાણે છે કે જેટલે અંશે રાગ છે એ રાગ છે તો છે, અને એ રાગ છે તો તેનું કરતા ભોગતાપણું પણ છે. એમ નહીં કે કરવા યોગ્ય છે, ભોગવવા યોગ્ય છે એમ નહીં, એનું કરતા ભોગતાપણું છે એટલે એ રાગ એને થાય છે ને, એટલે એ અપેક્ષાથી એ વાત કરી છે. એમ નહીં કે એ રાગ કરવા જેવો છે કે ભોગવવા જેવો છે એમ નહીં, દ્રષ્ટિમાં તો બધું બરાબર જ છે, સત્તામાં કાંઈ એમ નથી, પણ અંશે રાગનું પરિણમન છે તો પરિણમન અપેક્ષાએ તેનું કરતા ભોગતાપણું છે. આવો વિતરાગનો અનેકાંત સ્વરૂપ માર્ગ છે. આ વાત કરી એટલે કોઈકને નહીં સમજાવ્યું એટલે પ્રશ્ન કર્યો છે અહીંયા કે એક બાજુ જ્ઞાનીને રાગાદી વિલીન થઈ ગયા કહો અને વળી એને રાગાદીનું કરતા ભોગતા પણ કહો તો આ તો બે વિરુદ્ધ વાત થઈ ગઈ. એ કઈ રીતે હોય? ગુરુદેવ ફરીથી સમજાવે છે કે ભાઈ વિવક્ષા સમજતા વિરુદ્ધ તો કાંઈ જ નથી, બરાબર જેમ છે તેમ એને એની વિવક્ષાથી સમજવું જોઈએ. શું કહ્યું છે કે જ્ઞાનીને રાગનું સ્વામિત્વ નથી તો વિલીન થઈ ગયો એમ કહ્યું, રાગ વિલીન થઈ ગયો અને કિંચિત પરિણમન છે તો એ કરતા ભોગતા પણ કહ્યું. એમાં શ્યાદવાદીને આમાં કાંઈ વિરુદ્ધ ભાસતું નથી. શું છે શ્યાદવાદ? જો સમજાવ્યું છે અને કામ તો અહીંયા સમજાવે છે કે સ્વભાવની દ્રષ્ટિથી જોતા જ્ઞાનીને રાગ વિદ્યમાન નથી. સ્વભાવની દ્રષ્ટિથી જોતા જ્ઞાનીને રાગ વિદ્યમાન નથી અને જ્ઞાનની નજરે જુઓ, જ્ઞાનની મુખ્યતાથી જોઈએ તો આપણે પર્યાયને પણ જોઈએ છીએ તો એવી રાગની પર્યાય થઈ છે, તો પછી પર્યાયને જોઈએ છીએ તો એમાં રાગ છે અને એનું વેદન પણ છે. એટલે બંને વસ્તુ એક સાથે આ રીતે છે. સ્વભાવની દ્રષ્ટિથી જોતા જ્ઞાનીને રાગ વિદ્યમાન નથી અને જ્ઞાનની દ્રષ્ટિથી જોઈએ તો પર્યાયને જોઈએ છીએ તો ત્યાં પર્યાયમાં રાગ છે અને એનું વેદન પણ છે, એટલે આમાં કાંઈ વિરુદ્ધ નથી. ગુરુદેવ કહે છે કે સ્તવનમાં આવે છે ને કે પ્રભુ તુમ જાણગ રીતિ સૌ જગ દેખતા હો લાલ, નિજ સત્તા એ શુદ્ધ, નિજ સત્તા એ શુદ્ધ સૌને દેખતા હો લાલ. હે નાથ, હે સર્વજ્ઞ દેવ, અમારી નિજ સત્તા, નિજ સ્વભાવ શુદ્ધ છે એમ આપ દેખો છો. હે સર્વજ્ઞ દેવ, અમારી નિજ સત્તા, નિજ સ્વભાવ શુદ્ધ છે એમ આપ દેખો છો. પર્યાયમાં જે પુણ્ય પાપના વિકલ્પ ઉઠે છે તે આશ્રવ તત્વ છે, એ આત્મા નથી, એ જીવ તત્વ નથી. નિજ સત્તા એ શુદ્ધ ચિદાનંદ કંદ પ્રભુ છે, તેને આપ આત્મા જાણો છો. નિજ સત્તા એ શુદ્ધ ચિદાનંદ કંદ પ્રભુ છે, તેને આપ આત્મા તરીકે જાણો છો, એને આપ આત્મા કહો છો, એ જ આત્મા છે. અને પેલું શું છે? વિકલ્પ છે, એ તો આશ્રવ તત્વ છે, આત્માથી જુદું છે. ગુરુદેવ કહે છે કે આવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિ થવી એ સમ્યક દર્શન અને ધર્મ છે અને એ જ અપૂર્વ પુરુષાર્થ છે. જ્યારે ભગવાન આત્માની દ્રષ્ટિને આશ્રય થાય છે ત્યારે અજ્ઞાન ટળી જ્ઞાન થાય છે અને એ જ્ઞાન જ રહી જાય છે. રાગની ક્રિયા અને ક્રિયાફળનો નાશ થઈ જાય છે. સમકીતિ રાગનો હવે કરતા ભોગતા થતો નથી, એક દ્રષ્ટા જ્ઞાતા રહી જાય છે. શરીર હોય તેને તે જાણે, રાગને જાણે અને ભવ હોય તો તેને જાણે છે, બસ જાણે છે તો જાણે છે, પણ એ બધાને પર તરીકે જાણે છે, સ્વ તરીકે જાણતો નથી, પોતા તરીકે જાણતો નથી, એની સાથે એકત્વ મમત્વ કરતો નથી. આગળ કહે છે કે માટે હવે આત્મા સ્વ પરના ત્રણ કાળવર્તી ભાવોને જ્ઞાતા દ્રષ્ટા થઈને જાણ્યા દેખ્યા જ કરો. જો આ ભાવના, આ આચાર્ય ભગવાનની ભાવના છે કે પૂર્ણ જ્ઞાન દર્શન રૂપ થઈ જાણ્યા દેખ્યા જ કરો, તો આ રીતે આ કળશ 277 પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખ સુસંત ચલી દિન